એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌ શ્રોતાઓનું. આજે આપણે એક એવી સફર પર નીકળી રહ્યા છીએ પુસ્તકના પાનાઓ દ્વારા જે આપણને લઈ જશે પૃથ્વીના એક છેડે, એક વિશાળ, અનોખો અને ઘણીવાર લોકો જેને ભૂલી જાય છે એવા ખંડની વાત કરીશું.
બિલકુલ,
હું વાત કરી રહ્યો છું બિલ બ્રાયસનના ખૂબ જ મજેદાર પુસ્તક ઇન અ સનબોર્ન્ડ કન્ટ્રીની. અમુક દેશોમાં એ ડાઉન અંડર નામે પણ પ્રકાશિત થયું છે.
અને આ પુસ્તક ખરેખર એટલે બહુ જ મહત્વનું છે. જુઓ, ઓસ્ટ્રેલિયાનું નામ પડે એટલે શું યાદ આવે?
કાંગારૂ, કોઆલા, પેલું સિડનીનું ઓપેરા હાઉસ.
હા, બસ એ જ. પણ આ પુસ્તક છે ને એ આ બધી ક્લિશે છબીઓથી આપણને બહુ આગળ લઈ જાય છે. એ સમજાવે છે કે આ દેશ આટલો બધો વિરોધાભાસી કેમ છે.
ખબર?
હા, એ જ તો સૌથી રસપ્રદ વાત છે આ પુસ્તકની. બ્રાયસન એમની પેલી હળવી રમૂજી શૈલીમાં બતાવે છે કે કેવી રીતે એક જ જગ્યાએ દુનિયાના સૌથી ઝેરીલા એટલે ખતરનાક કહી શકાય એવા જીવજંતુઓ રહે છે.
બાપરે. અને સાથે જ ત્યાંના લોકો દુનિયાના સૌથી નિરાંતવા, યારબાજ અને એમ કે દોસ્ત જેવા લોકો પણ ત્યાં જ રહે છે. આ તે કેવું?
આજ તો કોયડો છે. ચાલો આજે આપણે બ્રાયસનની નજરે આ ઓસ્ટ્રેલિયન કોયડો ઉકેલવાની કોશિશ કરીએ.
તો સૌથી પહેલા વાત કરીએ લેખકની. અ બિલ બ્રાયસન છે કોણ? એમની વાતમાં એવું તે શું ખાસ છે જે આપણને આટલે દૂર ઓસ્ટ્રેલિયા લઈ જાય?
જુઓ, બિલ બ્રાયસન મૂળ તો અમેરિકન છે, પણ એમણે જીવનનો સારો એવો સમય મોટો ભાગ યુકેમાં એટલે કે બ્રિટનમાં વિતાવ્યો છે.
ઓ, એટલે બે દેશોનો અનુભવ?
હા, એટલે એમની પાસે જાણે બે દ્રષ્ટિકોણ છે, એક બહારના વ્યક્તિનો અને બીજો થોડો અંદરના જેવો. આ વસ્તુ એમના લખાણને એકદમ અનોખી ધાર આપે છે. અને એમ તો એ પ્રવાસ વર્ણનો માટે અને વિજ્ઞાન જેવા વિષયોને પણ સરળ ભાષામાં સમજાવવા માટે દુનિયાભરમાં જાણીતા છે.
અને એમની લખવાની જે સ્ટાઇલ છે, ખરેખર જાણે કોઈ દોસ્ત આપણી સાથે બેસીને વાતો કરતો હોય. ભારે જિજ્ઞાસા, પોતાની જ મજાક ઉડાવવાની આવડત અને એકદમ ધારદાર કોમેન્ટ્રી. વાંચતા વાંચતા હસવું જ આવી જાય.
બિલકુલ.
મેં એમનું પેલું નોટ્સ ફ્રોમ અ સ્મોલ આઇલેન્ડ વાંચેલું, એમાં પણ આવી જ મજા છે.
હા, અને અ વોક ઇન ધ વુડ્સ પણ. એમની ખૂબી એ છે કે એ કોઈ એકેડેમિક પંડિત નથી, એ તો બસ એક ઉત્સુક પ્રવાસી છે.
બરાબર.
એટલે એ ઇતિહાસ હોય કે ભાષા કે વિજ્ઞાન, બધી વાતો એટલી સહજતાથી વણી લે છે કે આપણને લાગે કે આપણે પણ એમની સાથે જ આ બધું શોધી રહ્યા છીએ. અને ઓસ્ટ્રેલિયા જેવા દેશ માટે તો એ પરફેક્ટ છે.
કેમ પરફેક્ટ?
કારણ કે એ આઉટસાઇડર છે, બહારના છે, એટલે એવા સવાલો પૂછે જે કદાચ ત્યાં રહેતા લોકોને સૂઝે પણ નહીં. અને એટલે જ આ પુસ્તક કોઈ ગાઈડબુક નથી, પણ એક અનુભવ છે, એમનો પોતાનો અનુભવ અને એમનું ઊંડું રિસર્ચ.
સરસ. તો હવે આવીએ સીધા પુસ્તક પર. આ ઇન અ સનબોર્ન્ડ કન્ટ્રી, એનું મુખ્ય સૂર શું છે? શું કહેવા માંગે છે બ્રાયસન?
મૂળ વાત તો એ જ છે, ઓસ્ટ્રેલિયાનો પેલો ઊંડો વિરોધાભાસ જે મોટાભાગે લોકો જોતા નથી. એક બાજુ આ ખંડ એવા જીવજંતુઓથી ભરેલો છે જે તમને મારી શકે.
ખરેખર?
કરોળિયા, સાપ, જેલીફિશ, મગર, અરે યાદી બહુ લાંબી છે.
ઓહો.
પણ બીજી જ બાજુ આ જ દેશ દુનિયાના સૌથી સલામત, શાંતિપૂર્ણ અને હળવાશ ભર્યા દેશોમાંનો એક છે. લોકો એકદમ બિંદાસ, મૈત્રીપૂર્ણ, મદદગાર.
એટલે ખતરો અને આરામ બંને એક જ જગ્યાએ, આ તો ભારી નવાઈ કહેવાય. બ્રાયસન એ પર સવાલ પૂછે છે ખરું ને કે આટકો મોટો, આટલો જૂનો, આટલો અનોખો દેશ,
હા,
જેમાં વિચિત્ર પ્રાણીઓ છે, સુંદર લેન્ડસ્કેપ્સ છે, જટિલ ઇતિહાસ છે, એ દુનિયાના માનસપટ પર આટલો ઓછો કેમ દેખાય છે? જાણે કોઈ એને ગણતું જ નથી.
બરાબર. અને બ્રાયસન કહે છે કે ઓસ્ટ્રેલિયાનું સાચું આકર્ષણ આ જ વિરોધાભાસોમાં છે. જીવલેણ જીવો અને ખુશમિજાજ લોકો સાથે રહે, વિશાળ સુકોભટ આઉટબેક અને જગમગતા આધુનિક શહેરો પણ સાથે.
અને પ્રકૃતિ?
પ્રકૃતિ પણ એવી જ, એક તરફ કઠોર, માફ ન કરનારી, તો બીજી તરફ એટલી અદ્ભુત સુંદર કે વાત ન પૂછો.
એટલે આ પુસ્તક કોઈ ટુરિસ્ટ ગાઈડ નથી, બરાબર?
ના ના, બિલકુલ નહીં. આ તો બ્રાયસનની પોતાની મુસાફરી છે. એમણે કાર ભાડે લીધી, ફર્યા, ક્યારેક રસ્તો ભૂલ્યા, લોકો સાથે વાતો કરી અને સાથે સાથે ઓસ્ટ્રેલિયાના ભૂગોળ, ઇતિહાસ, જીવજંતુઓ, સંસ્કૃતિ આ બધા વિશે જે જાણ્યું એનું રસપ્રદ વર્ણન છે.
એમનો ઈરાદો શું છે?
એમનો ઈરાદો આપણને પેલી કાંગારુ કોઆલાની છબીથી આગળ લઈ જવાનો છે, ઓસ્ટ્રેલિયાનું એક સાચું બહુપરિમાણીય ચિત્ર આપવાનો. અને એ સમજવાનો પ્રયત્ન છે કે આટલા પડકારોવાળા વાતાવરણમાંથી આવો વિકસિત અને હસમુખો સમાજ બન્યો કેવી રીતે? આ જ તો સવાલ છે.
ચાલો ત્યારે હવે જરા પુસ્તકની અંદર જઈએ. બ્રાયસન આપણને ક્યાં ક્યાં લઈ જાય છે? પુસ્તક ત્રણ ભાગમાં છે, ખરું ને?
હા, ત્રણ ભાગ છે. પહેલો ભાગ છે આઉટબેકમાં પ્રવેશ. અહીંથી એમનું ઓસ્ટ્રેલિયન એડવેન્ચર શરૂ થાય છે. એ સિડની પહોંચે છે અને શું કરે છે ખબર? લગભગ તરત જ ઇન્ડિયન પેસિફિક ટ્રેનમાં બેસી જાય છે.
આખા ખંડને પાર કરતી ટ્રેન?
હા, છેક પર્થ સુધી. અને આ મુસાફરી જ ઓસ્ટ્રેલિયા કેટલો વિશાળ છે એનો પહેલો અનુભવ કરાવે છે. હજારો કિલોમીટર સુધી બસ ખાલી પો. એ આને કહે છે અંતરનો અત્યાચાર. મતલબ કે દેશ એટલો મોટો છે કે ખાલી એક જગ્યાએથી બીજે જવું એ જ એક મોટો પડકાર છે.
કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
હા, અને એ નલ્લારબોર પ્લેન જેવા વિસ્તારનું વર્ણન કરે છે. માઇલો સુધી સપાટ, વૃક્ષો વગરની જમીન.
અને પેલા ખતરનાક જીવજંતુઓની વાત એ પણ આ પહેલા ભાગમાં જ આવે છે ને?
હા હા, એ શરૂઆતમાં જ ઓસ્ટ્રેલિયાના ડેડલી ક્રીચર્સ વિશે વાંચીને થોડા ગભરાય પણ છે અને રોમાંચિત પણ થાય છે. પેલું ફનલ વેબ સ્પાઈડર, બોક્સ જેલીફિશ, એવા જીવો જે ખરેખર ઘાતક છે. પછી પશ્ચિમ ઓસ્ટ્રેલિયા અને પર્થ શહેરની વાત આવે. પર્થ તો દુનિયાના સૌથી અલગ થલગ શહેરોમાંનું એક ગણાય છે.
જાણે દુનિયાથી કપાયેલું.
બરાબર. પછી એ પાછા પૂર્વ કિનારે આવે છે, સિડની. સિડની એમને બહુ ગમે છે. સુંદર બંદર, ધમધમતું શહેર, પણ હળવાશ ભર્યું.
પણ એનો ઇતિહાસ પણ યાદ કરાવે છે ને?
ચોક્કસ. એ ભૂલતા નથી કે આ સુંદર શહેરની શરૂઆત એક ક્રૂર સજા કોલોની તરીકે થઈ હતી, જ્યાં બ્રિટનથી ગુનેગારોને દેશ નિકાલ કરીને મોકલાતા. એ બીચની મજા લે છે, પણ શાર્ક અને ખતરનાક દરિયાઈ પ્રવાહો વિશે પણ ચેતવે છે.
અને પછી કેનબેરા, રાજધાની.
હા, કેનબેરા. એ એમને થોડું અજીબ લાગે છે, પ્લાન કરીને બનાવેલું શહેર, પણ જાણે આત્મા વગરનું, થોડું ઠંડુ. અને અહીં એ ઓસ્ટ્રેલિયાના રાજકારણની એક વિચિત્ર વાત યાદ કરે છે.
કઈ વાત?
1967માં એ વખતના વડાપ્રધાન હેરોલ્ડ હોલ્ટ દરિયામાં તરવા ગયા અને પછી ગાયબ, ક્યારેય પાછા ન આવ્યા. આજ સુધી ખબર નથી કે શું થયું એમનું.
શું વાત છે, ખરેખર અજીબ દેશ છે.
પછી બીજો ભાગ શરૂ થાય છે સંસ્કારી દક્ષિણ. અહીં બ્રાયસન વિક્ટોરિયા અને દક્ષિણ ઓસ્ટ્રેલિયા રાજ્યોમાં ફરે છે. એમને મેલબોર્ન શહેર સિડની કરતાં વધુ યુરોપિયન જેવું લાગે છે.
અને અહીં રમતગમતની વાત આવે છે ખરું? ક્રિકેટ.
હા, ઓસ્ટ્રેલિયનોનો રમત પ્રત્યેનો પ્રેમ, ખાસ કરીને ક્રિકેટ. અને સર ડોન બ્રેડમેનનો ઉલ્લેખ તો કરવો જ પડે.
અને પેલો ગ્રેટ ઓશન રોડ, ત્યાં ડ્રાઇવિંગનો અનુગ્રહ કેવો રહ્યો?
અદ્ભુત. એ કહે છે કે એ દરિયા કિનારે વળાંક લેતો ખૂબસૂરત રસ્તો છે. પછી એડિલેડ શહેરની વાત છે, જેનો ઇતિહાસ થોડો જુદો છે. એ ગુનેગારો માટે નહીં, પણ સ્વતંત્ર વસાહતીઓ માટે બન્યો હતો.
અને અહીંયા પેલી દુઃખદ વાર્તા આવે છે બર્ક ને વિલ્સની.
હા, ખૂબ જ કરુણ કિસ્સો. બે સંશોધકો જેમણે ઓસ્ટ્રેલિયાના આઉટબેકને ઉત્તરથી દક્ષિણ પાર કરવાની કોશિશ કરી, પણ રસ્તામાં જ ભૂખ અને થાકથી મૃત્યુ પામ્યા. આઉટબેક કેટલો નિર્દયી હોઈ શકે એનું આ એક ઉદાહરણ છે.
પછી તાસ્માનિયા.
એ ટાપુ મુખ્ય ભૂમિથી નીચે છે ને?
હા, અને એનો ઇતિહાસ તો વળી વધુ કાળો. ત્યાં પોર્ટ આર્થર જેવી ભયંકર જેલો હતી, અને ત્યાં જ પેલો તાસ્માનિયન ટાઈગર એટલે કે થાઇલેસિન નામનું પ્રાણી રહેતું હતું.
જે હવે નથી રહ્યું.
ના, વિલુપ્ત થઈ ગયું. એની વાત વાંચીને બહુ દુઃખ થાય. આ ભાગમાં ગુમાવી દેવાની ભાવના મુખ્ય છે. પ્રજાતિઓ, મૂળ નિવાસીઓની સંસ્કૃતિ, ઇતિહાસના કાળા પાના, ઘણું બધું ગુમાવ્યું છે. આ ભાગના અંતમાં ખાણકામના વિસ્તારોની વાત છે, બ્રોકન હિલ અને પેલું કુબરપેડી.
હા, કુબરપેડી, જ્યાં ઓપલની ખાણો છે અને લોકો ગરમીથી બચવા જમીનની નીચે ઘરમાં રહે છે.
ખરેખર જમીનની નીચે?
હા.
અહીં એ ઓસ્ટ્રેલિયાની અર્થવ્યવસ્થાની વાત કરે છે, જે કુદરતી સંસાધનો પર કેટલી નિર્ભર છે, અને દૂર દૂર રહેતા ખડતલ, ક્યારેક વિચિત્ર લાગતા લોકોની વાતો. અને પેલી ફેન્સ, ડિંગો ફેન્સ, રેબિટ પ્રૂફ ફેન્સ,
હજારો કિલોમીટર લાંબી વાડ.
હા, પ્રકૃતિ પર કાબૂ મેળવવાના માણસના મહાકાય પણ ઘણીવાર નિષ્ફળ પ્રયાસો.
અને હવે છેલ્લો ભાગ, રેડ સેન્ટર અને ઉષ્ણકટિબંધીય ઉત્તર. નામ પરથી જ લાગે છે કે અહીં વાતાવરણ સાવ અલગ હશે.
ચોક્કસ. હવે બ્રાયસન ઓસ્ટ્રેલિયાના ભૌગોલિક હૃદયમાં છે, એલિસ સ્પ્રિંગ્સ અને ત્યાંથી પેલું જગ પ્રસિદ્ધ ઉલુરુ, જે પહેલાં આયર્સ રોક કહેવાતું, અને નજીકના કાંટા તુજ્જુટાના વિશાળ ખડકો.
એ તો ફોટામાં જ જોયા છે, ખૂબ જ પ્રભાવશાળી લાગે છે, અને રૂબરૂ તો એનાથી પણ વધુ. આ જગ્યાઓનું કુદરતી સૌંદર્ય અને ત્યાંના મૂળ નિવાસી એટલે કે એબોરિજિનલ લોકો માટે એનું આધ્યાત્મિક મહત્ત્વ, એ બ્રાયસનને બહુ સ્પર્શી જાય છે. અહીં એ એબોરિજિનલ લોકોના ઇતિહાસ અને સંસ્કૃતિ પર વધુ ધ્યાન આપે છે
અને એમના પર થયેલા અન્યાયની વાત પણ કરે છે.
હા, ખૂબ જ સંવેદનશીલતાથી વસાહતીઓ દ્વારા થયેલી હિંસા, જમીનો છીનવી લેવી, સંસ્કૃતિનો નાશ કરવાનો પ્રયાસ, બ્રાયસન આ બધા માટે શરમ અને દુઃખ વ્યક્ત કરે છે. એ સમજાવે છે કે એબોરિજિનલ લોકોનો એમની જમીન સાથેનો સંબંધ કેટલો ઊંડો અને હજારો વર્ષ જૂનો છે. એમના માટે જમીન એ ખાલી મિલકત નથી,
પણ એમની ઓળખ છે.
બરાબર. એમની ઓળખ, ઇતિહાસ, આધ્યાત્મિકતા, બધું જ એની સાથે જોડાયેલું છે.
અને પછી છેલ્લે ક્યાં જાય છે?
છેલ્લે એમની સફર પહોંચે છે ડાર્વિન અને ટોપ એન્ડ, ઉત્તરનો ઉષ્ણકટિબંધીય વિસ્તાર. અહીંના ખતરાવળી પાછા અલગ. ભારે ચોમાસું, ભયંકર ચક્રવાત.
પેલો ટ્રેસી ચક્રવાત જેણે ડાર્વિનનો નાશ કર્યો હતો?
હા, એ જ. અને સૌથી ડરાવણા, ખારા પાણીના વિશાળ મગર.
બાપ રે.
એ મગરોના હુમલાની કેટલીક વાર્તાઓ કહે છે, ખરેખર રૂવાડા ઊભા થઈ જાય.
પણ ત્યાં કાકાડુ નેશનલ પાર્ક જેવી સુંદર જગ્યાઓ પણ છે ને?
હા, અદ્ભુત જગ્યા, કુદરતી સૌંદર્ય અને હજારો વર્ષ જૂની રોક આર્ટ. લાગે છે કે અહીં આવીને પુસ્તકની મુખ્ય વાત ફરી સામે આવે છે.
કઈ વાત?
કે ઓસ્ટ્રેલિયા એક એવી ધરતી છે જ્યાં પ્રકૃતિ જ સર્વોપરી છે, શક્તિશાળી, અણધારી, અને જેને કાબૂમાં કરવી લગભગ અશક્ય. બ્રાયસન આ દેશ પ્રત્યે ઊંધા આદર, લગાવ અને કાયમી આશ્ચર્યની ભાવના સાથે પોતાની સફર પૂરી કરે છે.
વાહ, શું જબરી સફર કરાવી દીધી! આ આ આખા પુસ્તકમાંથી અને આપણી વાતચીતમાંથી કેટલાક મુખ્ય વિચારો કે સંદેશા તારવી શકાય એમ લાગે છે. મને તો પહેલો અને સૌથી મોટો એ જ વિરોધાભાસ દેખાય છે, ભય અને સુવિધા.
એકદમ સાચું. કેવી રીતે એક દેશ દુનિયાના સૌથી ઘાતક જીવોનું ઘર હોય અને સાથે જ દુનિયાના સૌથી સલામત, નિરાંત અને યારબાદ સમાજોમાંનો એક પણ હોય? આ સમજવું ખરેખર અઘરું છે, પણ આ જ ઓસ્ટ્રેલિયાની ઓળખ છે.
કદાચ એ સતત ખતરાની હાજરીએ જ એમને વધુ હળવાશથી જીવતા શીખવી દીધું હોય, શું લાગે છે?
બની શકે. કદાચ એમણે સ્વીકારી લીધું હોય કે અમુક વસ્તુઓ તમારા કાબૂ બહાર છે, એટલે બાકીની જિંદગી મોજથી જીવો. આપણે ત્યાં પણ જોખમ અને આરામ વચ્ચે સંતુલન હોય છે, પણ આ લેવલ અલગ છે.
બીજો મુદ્દો જે મને બહુ સ્પર્શ્યો, અંતર અને વિશાળતાની અસર. ઓસ્ટ્રેલિયા કેટલો મોટો, કેટલો ખાલી, દુનિયાથી કેટલો દૂર, આ બાબતે ત્યાંના અનોખા પ્રાણીઓથી લઈને લોકોની માનસિકતા સુધી બધું જ ઘડ્યું છે.
હા, પેલું ટાયરની ઓફ ડિસ્ટન્સ. આપણે ભારતમાં વિવિધતા અનુભવીએ છીએ, પણ ઓસ્ટ્રેલિયાનો ખાલીપો અને એકલતાનો અનુભવ સાવ જુદો છે.
ત્રીજો વિચાર છે ટકી રહેનારાઓનો દેશ, સ્થિતિસ્થાપકતા, રિઝિલિયન્સ.
બિલકુલ. શરૂઆતના ગુનેગારો હોય, નવા વસાહતીઓ હોય, આજના ઓસ્ટ્રેલિયનો હોય કે પછી એબોરિજિનલ લોકો જેમણે આટલા અત્યાચાર સહન કર્યા છે, બધામાં એક પ્રકારની મજબૂતી, વ્યવહારુતા દેખાય છે, હાર ન માનવાની વૃત્તિ.
આ જુસ્સો કંઈક અંશે આપણે ભારતમાં પણ જોઈએ છીએ, નહીં? મુશ્કેલીઓનો હસીને સામનો કરવો.
હા, ચોક્કસ. ચોથો મુદ્દો, અદૃશ્ય અને ભૂલાયેલો ઇતિહાસ. બ્રાયસન એવી વાતો સામે લાવે છે જે મોટાભાગના લોકો નથી જાણતા.
પેલું બર્ક અને વિલ્સનો કિસ્સો, વડાપ્રધાનનું ગાયબ થવું, ઓબોરિજિનલ ઇતિહાસ, આ બધું જાણવું જરૂરી છે.
બરાબર. કારણ કે એ વર્તમાનને સમજવામાં મદદ કરે છે. આપણા પોતાના ઇતિહાસના પણ ઘણા ઓછા જાણીતા પાસાઓ છે જે જાણવા જેવા છે.
અને પાંચમો વિષય, ખુદ ઓસ્ટ્રેલિયન પાત્ર. બ્રાયસનને ત્યાંના લોકો બહુ ગમે છે.
હા, એમને એ લોકો યારબાશ, નિખાલસ, દેખાડો ન કરનારા, રમૂજી અને ગજબના હળવાશવાળા લાગે છે. એમની સીધી વાત કરવાની રીત, પેલું નો વરીઝ મેટવાળું એટીટ્યુડ,
ચિંતા નહીં કરવાની,
હા, પડકારોનો સામનો કરવાની આ વૃત્તિ બ્રાયસનને બહુ આકર્ષે છે. કદાચ આ જ એમની તાકાત છે.
પુસ્તકમાં એવા ઘણા વાક્યો છે જે યાદ રહી જાય. અમુક વિચારો તો ખરેખર મનમાં ઘર કરી જાય એવા છે.
હા, જેમ કે પહેલો વિચાર, જે લગભગ આખા પુસ્તકનો સાર છે. ઓસ્ટ્રેલિયા દુનિયાના લોકોના મનમાં ખાસ જગ્યા નથી રોકતું. આ સૌથી ખાલી, સપાટ, ગરમ, સૂકો ખંડ છે, પણ છતાં એ જીવનથી ધબકે છે, એવા જીવનથી જે ખૂબ કઠિન, વિરોધાભાસી અને મક્કમ છે.
શું વાત છે, એક જ વાક્યમાં બધું આવી ગયું. દુનિયાની અજ્ઞાનતા અને ઓસ્ટ્રેલિયાનું અનોખાપણું.
બીજો વિચાર જે આઉટબેકના અનુભવને જીવંત કરે છે, તમે એકદમ શાંત, ખાલી, તડકાથી ચમકતી, ગરમ અને ભયાનક રીતે અજાણી જગ્યામાં બિલકુલ એકલા છો. એકમાત્ર અવાજ તમારા કાનમાં સતત ગુંજતો રહે છે, એ બીજો કોઈ નહીં પણ તમારા મગજમાં ફરતા તમારા પોતાના લોહીનો અવાજ છે.
બાપરે, આ વાંચીને જ પેલી વિશાળતા અને એકલતાનો અનુભવ થાય.
અને ત્રીજો વિચાર, એ વિરોધાભાસની બીજી બાજુ, લોકો અને સમાજ વિશે. લોકો અતિ પ્રેમાળ છે, ખુશ ખુશાલ, મળતાવડા, હાજર જવાબી. એમના શહેરો સલામત અને સ્વચ્છ છે. એમનો સમાજ સમૃદ્ધ, વ્યવસ્થિત અને સ્વાભાવિક રીતે સમાનતાવાદી છે. ખાવાનું ઉત્તમ છે, બિયર ઠંડી છે, સૂરજ લગભગ હંમેશા ચમકતો રહે છે. અહીં શું ન ગમે?
આ વાંચીને જ લાગે કે આવી ખતરનાક જગ્યાએ આવો સુખી સમાજ. અને પેલો રમૂજી વિચાર,
હા, ભાવાર્થ એવો કે આ એક એવો દેશ છે જ્યાં માથે કેરી પડે તો પણ માણસ મરી શકે છે.
મતલબ કે ખતરો ગમે ત્યાંથી આવી શકે. બ્રાયસનનો પેલો સતત આશ્ચર્ય અને થોડો ડર આમાં દેખાય છે.
બ્રાયસન જેવી ઊંડી જિજ્ઞાસા, કોઈ પણ વસ્તુને ઉપર ઉપરથી જોવાને બદલે એની ઊંડાઈમાં ઉતરવું, આપણી આસપાસની દુનિયાને જ નવી નજરે જોવી.
અને પેલો બહારના વ્યક્તિનો દ્રષ્ટિકોણ અપનાવો. ક્યારેક આપણે એટલા ટેવાઈ જઈએ છીએ કે આપણને આપણી આસપાસની અજાયબીઓ કે સમસ્યાઓ દેખાતી બંધ થઈ જાય. એટલે નવી આંખે જોવું, મૂર્ખ લાગતા સવાલ પૂછવા.
બરાબર, આપણા જ શહેર કે ગામને કોઈ પ્રવાસીની જેમ જોઈએ તો શું નવું દેખાય?
અને મુશ્કેલીમાં હસતા રહેવાની કળા. બ્રાયસન પોતાની ભૂલો પર પણ હસી શકે છે. જીવનમાં તકલીફ આવે ત્યારે પણ થોડી હળવાશ રાખવી, એમાં કદાચ રમૂજ શોધવી, એ પણ એક કળા છે.
સાથે સાથે પૂર્વગ્રહો તોડવાની વાત. આપણે ઓસ્ટ્રેલિયા વિશે કે કોઈ પણ સંસ્કૃતિ વિશે જે માની લીધું હોય એનાથી આગળ વધીને સાચી વાત સમજવાનો પ્રયત્ન કરવો.
અને છેલ્લે, પ્રકૃતિ માટે આદર. ઓસ્ટ્રેલિયા યાદ અપાવે છે કે કુદરત કેટલી તાકાતવર છે. આપણે એના માલિક નથી, ફક્ત એક ભાગ છીએ.
હા, પર્યાવરણની જાળવણી, થોડી નમ્રતા, આ બધું મહત્વનું છે. આપણે ભારતમાં પણ કુદરતની શક્તિનો અનુભવ કરીએ જ છીએ. ચોમાસું, ગરમી, એટલે આ વાત આપણને સીધી સ્પર્શે છે.
ખરેખર આ પુસ્તક અને આપણી ચર્ચા પછી મારા મનમાં જે એક વિચાર પાક્કો થયો એ છે કે આ દુનિયા આપણે ધારીએ છીએ એના કરતાં ઘણી વધુ રસપ્રદ, વિચિત્ર અને અદ્ભુત છે. આપણે ઘણીવાર જાણીતી વાતોમાં જ રહીએ છીએ, પણ દુનિયાના કેટલાય ખૂણા, કેટલી વાર્તાઓ એવી છે જેના પર આપણું ધ્યાન જ નથી જતું. એમને શોધવાની મજા જ કંઈક અલગ છે.
અને મારા માટે વિરોધાભાસોનું મહત્ત્વ સમજવું એ મુખ્ય શીખ રહી. કોઈ જગ્યા એક જ સમયે ખતરનાક અને આવકારદાયક, ક્રૂર અને સુંદર, દુઃખદ અને રમૂજી, બધું જ હોઈ શકે છે. અને એનું સાચું સૌંદર્ય કદાચ આ બધાના મિશ્રણમાં જ છે. મને હજી પણ એ વિચાર આવે છે કે ઓસ્ટ્રેલિયન સમાજ આટલી મુશ્કેલીઓ છતાં આટલો સ્થિર, સફળ અને ખુશમિજાજ કઈ રીતે રહી શક્યો.
કદાચ પેલો નો વરીઝ અભિગમ જ ચાવી છે.
કદાચ એ વિચારવા જેવું છે.
ચોક્કસ, આ પુસ્તક ખાલી એક ટ્રાવેલ બુક નથી, પણ ઇતિહાસ, વિજ્ઞાન, સમાજ અને માનવ સ્વભાવનું એક ઉત્તમ શિક્ષણ છે જે મજેદાર રીતે રજૂ થયું છે.
એટલે શ્રોતાઓ માટે અંતિમ વિચાર કદાચ એ જ હોય કે ચાલો આપણે આપણી આસપાસની દુનિયાના અને કદાચ આપણા પોતાના જીવનના પણ વિરોધાભાસોને સ્વીકારતા શીખીએ અને કદાચ એને પ્રશંસા પણ કરીએ. કારણ કે જે વસ્તુઓ સાવ ઉલટી લાગે છે એ જ સાથે મળીને જીવનને વધુ રંગીન બનાવે છે. બરાબર ને? ઓસ્ટ્રેલિયાની જેમ
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.